Om Shanti. Good morning. Sattarmi December 2024 ના રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મુરલીના મહાવાક્ય છે. મીઠા બાળકો, તમે બાપની પાસે આવ્યા છો પોતાનું સૌભાગ્ય બનાવવા. પરમ સૌભાગ્ય એ બાળકોનું છે જેમનું ઈશ્વર બધું જ સ્વીકાર કરે છે. મીઠા બાળકો, તમે બાપની પાસે આવ્યા છો પોતાનું સૌભાગ્ય બનાવવા. પરમ સૌભાગ્ય એ બાળકોનું છે જેમનું ઈશ્વર બધું જ સ્વીકાર કરે છે. પ્રશ્ન છે, બાળકોની કઈ એક ભૂલથી માયા બહુ જ બળવાન બની જાય છે? ઉત્તર છે, બાળકો ભોજનના સમયે બાબાને ભૂલી જાય છે. બાબાને ન ખવડાવવાથી માયા ભોજન ખાઈ જાય છે, જેનાથી તે બળવાન બની જાય છે. પછી બાળકોને જ હેરાન કરે છે. આ નાનકડી ભૂલ માયાથી હાર ખવડાવી દે છે. એટલે બાપની આજ્ઞા છે, બાળકો યાદમાં ખાઓ, પક્કી પ્રતિજ્ઞા કરો, તુમ્હી સે ખાઓ. જ્યારે યાદ કરશો ત્યારે એ રાજી થશે. ગીત છે, આજ નહીં તો કલ બિખરેંગે યે બાદલ. ઓમ શાંતિ. બાળકો સમજે છે કે અમારા દુર્ભાગ્યના દિવસો બદલાઈને હવે સદા માટે સૌભાગ્યના દિવસો આવી રહ્યા છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર ભાગ્ય બદલાતું જ રહે છે. સ્કૂલમાં પણ ભાગ્ય બદલાતું રહે છે ને, અર્થાત ઊંચ થતા જાય છે. તમે સારી રીતે ભણો છો, હવે આ રાત ખતમ થવાની છે, હવે ભાગ્ય બદલાઈ રહ્યું છે. જ્ઞાનની વર્ષા થતી રહે છે. સેન્સિબલ અથવા સમજદાર બાળકો સમજે છે, બરોબર દુર્ભાગ્યથી અમે સૌભાગ્યશાળી બની રહ્યા છીએ, અર્થાત સ્વર્ગના બાલિક બની રહ્યા છીએ. નંબરવાર પુરુષાર્થ અનુસાર આપણે આપણું દુર્ભાગ્યથી સૌભાગ્ય બનાવી રહ્યા છીએ. હવે રાતથી દિવસ થઈ રહ્યો છે. આપ બાળકો વગર કોઈને ખબર નથી. બાબા ગુપ્ત છે તો એમની વાતો પણ ગુપ્ત છે. ભલે મનુષ્યએ બેસીને સહજ રાજયોગ અને સહજ જ્ઞાનની વાતો શાસ્ત્રોમાં લખી છે, પરંતુ જેમણે લખ્યું તે તો મરી ગયા. બાકી જે વાંચે છે તે કાંઈ સમજી નથી શકતા, કારણ કે બે સમજ છે. કેટલો ફરક છે! તમે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજો છો. બધા એક રસ પુરુષાર્થ નથી કરતા. દુર્ભાગ્ય કોને, સૌભાગ્ય કોને કહેવાય છે, આ ફક્ત તમે બ્રાહ્મણો જ જાણો છો. બીજા તો બધા ઘોર અંધકારમાં છે. એમણે જગાડવાના છે સમજાવીને. સૌભાગ્યશાળી કહેવાય છે સૂર્યવંશીઓને. સોળે કળા સંપૂર્ણ એ જ છે. આપણે બાપ પાસેથી સ્વર્ગ માટે સૌભાગ્ય બનાવી રહ્યા છીએ. જે બાપ સ્વર્ગ રચવાવાળા છે, અંગ્રેજી જાણવાવાળાને પણ તમે સમજાવી શકો છો. અમે હેવનલી ગોડફાધર દ્વારા હેવનનું સૌભાગ્ય બનાવી રહ્યા છીએ. હેવનમાં છે સુખ, હેલમાં છે દુઃખ. ગોલ્ડન એજ એટલે સતયુગ સુખ, આયરન એજ એટલે કળિયુગ દુઃખ. બિલકુલ સહજ વાત છે. આપણે હમણાં પુરુષાર્થ કરી રહ્યા છીએ. અંગ્રેજ, ક્રિશ્ચન વગેરે ખૂબ આવશે. બોલો, અમે હવે ફક્ત એક જ હેવનલી ગોડફાધરને યાદ કરીએ છીએ, કારણ કે મોત સામે ઊભું છે. બાપ કહે છે, તમારે મારી પાસે આવવાનું છે, જેમ તીર્થો પર જાય છે ને, બૌદ્ધિઓનું પોતાનું તીર્થસ્થાન છે. ક્રિશ્ચિયનનું પોતાનું દરેકના રીત રિવાજ પોતાના હોય છે. આપણી છે બુદ્ધિ યોગની વાત. જ્યારથી પાઠ ભજવવા આવ્યા છીએ, જ્યાંથી પાઠ ભજવવા આવ્યા છીએ ત્યાં પાછા જવાનું છે. એ છે હેવન સ્થાપન કરવાવાળા ગોડ ફાધર. એમણે અમને બતાવ્યું છે, અમે તમને પણ સાચો પથ અર્થાત રસ્તો બતાવીએ છીએ. બાપ ગોડ ફાધરને યાદ કરો તો અંતમતી સુગતિ થઈ જશે. જ્યારે કોઈ બીમાર પડે છે તો તેમને બધા જઈને સાવધાન કરે છે કે રામ કહો. બંગાળમાં જ્યારે કોઈ મરવા પર હોય છે તો ગંગા પર લઈ જાય છે, પછી કહે છે હરી બોલ હરી બોલ, તો હરિની પાસે ચાલ્યા જશે, પરંતુ કોઈ જતું નથી. સતયુગમાં તો કહેશે નહીં કે રામ રામ કહો કે હરી બોલો. દ્વાપરથી પછી આ ભક્તિ માર્ગ શરૂ થાય છે. એવું નથી સતયુગમાં કોઈ ભગવાન કે ગુરુને યાદ કરાય છે, ત્યાં તો ફક્ત પોતાના આત્માને યાદ કરાય છે. અમે આત્મા એક શરીર છોડી બીજું લઈશું, પોતાની બાદશાહી યાદ આવે છે, સમજે છે અમે બાદશાહીમાં જઈને જન્મ લઈશું. હવે પાક્કો નિશ્ચય છે, બાદશાહી તો મળવાની જ છે ને, બાકી કોને યાદ કરશે અથવા દાન પુણ્ય કરશે. ત્યાં કોઈ ગરીબ હોતા જ નથી જેમને દાન પુણ્ય કરે. ભક્તિ માર્ગના રીત રિવાજ અલગ, જ્ઞાન માર્ગના રીત રિવાજ અલગ છે. હમણાં બાપને બધું આપીને 21 જન્મોનો વારસો લઈ લીધો, બસ પછી દાન પુણ્ય કરવાની જરૂર નથી. ઈશ્વર બાપને આપણે બધું જ આપી દઈએ છીએ. ઈશ્વર જ સ્વીકાર કરે છે. સ્વીકાર ન કરે તો પછી આપે કેવી રીતે? ન સ્વીકાર કરે તો તે પણ દુર્ભાગ્ય. સ્વીકાર કરવું પડે છે જેથી એમનું મમત્વ નીકળે. આ પણ રહસ્ય આપ બાળકો જાણો છો. જ્યારે જરૂર જ નહીં હશે તો સ્વીકાર કેમ કરશે? અહીં તો કાંઈ ભેગું નથી કરવાનું, અહીંથી તો મમત્વ કાઢી નાખવું પડે છે. બાબાએ સમજાવ્યું છે, બહાર ક્યાંય જાઓ છો તો સ્વયંને ખૂબ હલકા સમજો. આપણે બાપના બાળકો છીએ, આપણે આત્મા રોકેટ કરતા પણ આગળ છીએ. આમ દેહી અભિમાની બનીને પગપાળા ચાલશો તો ક્યારેય થાકશો નહીં, દેહનું ભાન નહીં આવશે. જાણે કે આ પગ ચાલતા નથી, આપણે ઉડતા જઈ રહ્યા છીએ. દેહી અભિમાની બનીને તમે ક્યાંય પણ જાઓ, પહેલા તો મનુષ્ય તીર્થ વગેરે પર પગપાળા જતા હતા. તે સમયે મનુષ્યની બુદ્ધિ તમોપ્રધાન નહોતી, ખૂબ શ્રદ્ધાથી જતા હતા, થાકતા નહોતા. બાબાને યાદ કરવાથી મદદ તો મળશે ને, ભલે તે પથ્થરની મૂર્તિ છે, પરંતુ બાબા તે સમયે અલ્પકાળ માટે મનોકામના પૂરી કરી દે છે. તે સમયે રજો પ્રધાન યાદ હતી તો તેનાથી પણ બળ મળતું હતું, થાક નહોતો લાગતો. હવે તો મોટા વ્યક્તિ ઝટ થાકી જાય છે. ગરીબ લોકો બહુ જ તીર્થો પર જાય છે, સાહુકાર લોકો ખૂબ ભપકાથી ઘોડા વગેરે પર જશે. તે ગરીબ તો પગપાળા ચાલ્યા જશે. ભાવનાનું ભાડું જેટલું ગરીબોને મળે છે એટલું સાહુકારોને નથી મળતું. આ સમયે પણ તમે જાણો છો બાબા ગરીબ નિવાસ છે, પછી મૂંઝાવ છો કેમ, ભૂલી કેમ જાઓ છો? બાબા કહે છે, તમારે કોઈ તકલીફ નથી કરવાની, ફક્ત એક સાજનને યાદ કરવાના છે. તમે બધી સજનીઓ છો તો સાજનને યાદ કરવા મળે. એ સાજનને ભોગ લગાવ્યા વગર ખાવામાં શરમ નથી આવતી. એ સાજન પણ છે, બાપ પણ છે. કહે છે, મને તમે નહીં ખવડાવો, તમારે તો મને ખવડાવવું જોઈએ ને. જો બાબા યુક્તિઓ બતાવે છે. તમે બાપ અથવા સાજન માનો છો ને, જે ખવડાવે છે પહેલા તો એમને ખવડાવવું પણ જોઈએ. બાબા કહે છે, મને ભોગ લગાવીને મારી યાદમાં ખાઓ, આમાં ખૂબ મહેનત છે. બાબા વારંવાર સમજાવે છે, બાબાને યાદ જરૂર કરવાના છે. બાબા સ્વયં પણ વારંવાર પુરુષાર્થ કરતા રહે છે. આપ કુમારીઓ માટે તો ખૂબ સહજ છે, તમે સીડી ચડ્યા જ નથી. કન્યાની તો સાજનની સાથે સગાઈ થાય જ છે, તો આવા સાજનને યાદ કરી ભોજન ખાવું જોઈએ. એમને આપણે યાદ કરીએ છીએ અને એ આપણી પાસે આવી જાય છે. યાદ કરીશું તો ભાષણા લેશે, તો આવી આવી વાતો કરવી જોઈએ બાબાની સાથે. તમારી આ પ્રેક્ટિસ થશે રાત્રે જાગવાથી, અભ્યાસ થઈ જશે તો પછી દિવસમાં પણ યાદ રહેશે. ભોજન પર પણ યાદ કરવા જોઈએ. સાજન સાથે તમારી સગાઈ થઈ છે, તુમ્હી સે ખાવ આ પાકી પ્રતિજ્ઞા કરવાની છે. જ્યારે યાદ કરશો ત્યારે તો એ ખાશે ને. એમને તો ભાષના જ મળવાની છે, કારણ કે એમને પોતાનું શરીર તો નથી. કુમારીઓ માટે તો ખૂબ સહજ છે, એમને વધારે ફેસિલિટીઝ અર્થાત સુવિધાઓ છે. શિવ બાબા આપણા સલોના સાજન કેટલા મીઠા છે. અડધો કલ્પ અમે તમને યાદ કર્યા છે, હવે તમે આવીને મળ્યા છો. અમે જે ખાઈએ છીએ તમે પણ ખાઓ, એવું નહીં એક વાર યાદ કર્યા બસ પછી તમે પોતે જ ખાતા રહો. એમને ખવડાવવાનું ભૂલી જાઓ, એમને ભૂલવાથી એમને મળશે નહીં. ચીજો તો બધી ખાઓ છો, ખીચડી ખાશો, કેરી ખાશો, મીઠાઈ ખાશો, એવું થોડી કે શરૂઆતમાં યાદ કર્યા ખલાસ, પછી બીજી ચીજો તે કેવી રીતે ખાશે? સાજન નહીં ખાશે તો માયા વચ્ચે ખાઈ જશે. એમને ખાવા નહીં દે. હું જોઉં છું માયા ખાઈ જાય છે તો તે બળવાન બની જાય છે અને તમને હરાવતી રહે છે. બાબા યુક્તિઓ બધી બતાવે છે. બાબાને યાદ કરો તો બાપ અથવા સાજન ખૂબ રાજી થશે. કહો છો, બાબા તુમ્હી સે બેઠું, તુમ્હી સે ખાવું, અમે તમને યાદ કરીને ખાઈએ છીએ. જ્ઞાનથી જાણીએ છીએ તમે તો ભાષણા જ લેશો. આ તો લોનનું શરીર છે, યાદ કરવાથી એ આવે છે. બધો આધાર તમારી યાદ પર છે. આને યોગ કહેવાય છે. યોગમાં મહેનત છે. સંન્યાસી ઉદાસી એવું ક્યારેય નહીં કહેશે. તમારે જો પુરુષાર્થ કરવો છે તો બાબાની શ્રીમતની નોંધ કરો, પૂરો પુરુષાર્થ કરો. બાબા પોતાનો અનુભવ બતાવે છે, કહે છે, જેવા કર્મ હું કરું છું તમે પણ કરો, તે જ કર્મ હું તમને શીખવાડું છું. બાબાએ તો કર્મ નથી કરવાના, સતયુગમાં કર્મ કૂટતા નથી. બાબા બહુ જ સહજ વાતો બતાવે છે, તુમ્હી સે બેઠો સુનો, તુમ્હી સે ખાઓ, આ તમારું જ ગાયન છે. સાજનના રૂપમાં અથવા બાપના રૂપમાં યાદ કરો. ગાયેલું છે, ગાયેલું છે ને, વિચાર સાગર મંથન કરી જ્ઞાનના પોઈન્ટ્સ કાઢે છે. આ પ્રેક્ટિસથી વિકર્મ પણ વિનાશ થશે, તંદુરસ્ત પણ બનશો. જે પુરુષાર્થ કરશે એમને ફાયદો થશે, જે નહીં કરશે એમને નુકસાન થશે. આખી દુનિયા તો સ્વર્ગની માલિક નથી બનતી, આ પણ હિસાબ કિતાબ છે. બાબા સારી રીતે સમજાવે છે. ગીત તો સાંભળ્યું બરોબર. આપણે યાત્રા પર ચાલી રહ્યા છીએ, યાત્રા પર ભોજન વગેરે તો ખાવું જ પડે છે. સજની સાજનની સાથે બાળકો બાપની સાથે ખાશે. અહીં પણ આવું છે, તમારી સાજનની સાથે કેટલી જેટલી લગન હશે, તમારી સાજનની સાથે જેટલી લગન હશે એટલો ખુશીનો પારો ચડશે. નિશ્ચય બુદ્ધિ વિજયંતી થતા જશે. યોગ એટલે દોડ, આ બુદ્ધિ યોગની દોડ છે. આપણે સ્ટુડન્ટ અર્થાત વિદ્યાર્થી છીએ, શિક્ષક આપણને દોડાવે છે. શિક્ષક આપણને દોડવાનું શીખવાડે છે. બાપ કહે છે, એવું ન સમજો કે દિવસ ફક્ત કર્મ કરવાના છે, એવું ન સમજો કે દિવસે ફક્ત કર્મ કરવાના છે. કાચબાની જેમ કર્મ કરી પછી યાદમાં બેસી જાઓ. ભ્રમરી આખો દિવસ ભૂંભુ કરે છે, પછી કોઈ ઉડી જાય, કોઈ મરી જાય, તે તો એક ઉદાહરણ છે. અહીં તમે ભૂંભુ કરી આપ સમાન બનાવો છો, એમાં કોઈનો તો બહુ જ પ્રેમ રહે છે, કોઈ સડી જાય છે, કોઈ અધૂરા રહી જાય છે, ભાગંતી થઈ જાય છે, પછી જઈને કીડા બને છે. તો આ ભૂ ભૂ કરવું ખૂબ સહજ છે. મનુષ્ય છે દેવતા કીએ કરત ન લાગી વાર. હમણાં આપણે યોગ લગાવી રહ્યા છીએ, દેવતા બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ. આ જ્ઞાન ગીતામાં હતું, એ મનુષ્યથી દેવતા બનાવીને ગયા હતા. સતયુગમાં તો બધા દેવતાઓ હતા, જરૂર એમને સંગમયુગ પર જ આવીને દેવતા બનાવ્યા હશે. ત્યાં તો દેવતા બનવાનો યોગ નહીં શીખવાડશે. સતયુગ આદિમાં દેવી દેવતા ધર્મ હતો અને કળિયુગ અંતમાં છે આસુરી ધર્મ. આ વાત ફક્ત ગીતામાં જ લખેલી છે. મનુષ્યને દેવતા બનાવવામાં વાર નથી લાગતી, કારણ કે મુખ્ય ઉદ્દેશ બતાવી દે છે. ત્યાં આખી દુનિયામાં એક જ ધર્મ હશે. દુનિયા તો આખી હશે ને, એવું નથી ચીન યુરોપ નહીં હશે, હશે, પરંતુ ત્યાં મનુષ્ય નહીં હશે, ફક્ત દેવતા ધર્મવાળા હશે, બીજા ધર્મવાળા હોતા નથી. હમણાં છે કળિયુગ. આપણે ભગવાન દ્વારા મનુષ્યથી દેવતા બની રહ્યા છીએ. બાપ કહે છે, તમે 21 જન્મ સદા સુખી બનશો, આમાં તકલીફની કોઈ વાત જ નથી. ભક્તિ માર્ગમાં ભગવાનની પાસે જવા માટે કેટલી મહેનત કરી છે. કહે છે, પાર નિર્વાણ ગયા એવો ક્યારેય નહીં કહેશે કે ભગવાનની પાસે ગયા. કહેશે, સ્વર્ગ ગયા. એકના જવાથી તો સ્વર્ગ નહીં બનશે. બધાએ જવાનું છે. ગીતામાં લખેલું છે, ભગવાન કાળોના કાળ છે, મચ્છરોની જેમ બધાને પાછા લઈ જાય છે. બુદ્ધિ પણ કહે છે, ચક્ર રિપીટ થવાનું છે, તો પહેલા પહેલા જરૂર સતયુગી દેવી દેવતા ધર્મ રિપીટ થશે. પછી બીજા ધર્મ રિપીટ થશે. બાબા કેટલું સહજ બતાવે છે, મન મના ભવ. બસ 5000 વર્ષ પહેલા પણ ગીતાના ભગવાને કહ્યું હતું, લાડલા બાળકો, જો શ્રી કૃષ્ણ હશે તો બીજા ધર્મવાળા કોઈ સાંભળી ન શકે. ભગવાન કહેશે તો બધાને લાગશે ગોડ ફાધર હેવન સ્થાપન કરે છે, જેમાં પછી આપણે જય ચક્રવર્તી રાજા બનીશું. આમાં કોઈ ખર્ચ વગેરેની વાત નથી, ફક્ત સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણવાના છે. આપ બાળકોએ વિચાર સાગર મંથન કરવાનું છે. કર્મ કરતા દિવસ રાત આવો પુરુષાર્થ કરતા રહો. વિચાર સાગર મંથન નહીં કરશો અથવા બાપને યાદ નહીં કરશો, ફક્ત કર્મ કરતા રહેશો, તો રાત્રે પણ તે જ વિચાર ચાલતા રહેશે. મકાન બનાવવા વાળાને મકાનના જ વિચાર ચાલશે. ભલે વિચાર સાગર મંથન કરવાની રિસ્પોન્સિબિલિટી અર્થાત જવાબદારી આમના પર છે, પરંતુ કહે છે, કળશ લક્ષ્મીને આપ્યો તો તમે લક્ષ્મી બનો છો ને. અચ્છા, મીઠા મીઠા સિક્કી લથા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે, પહેલી પોઈન્ટ, શ્રીમદની નોંધ કરી પુરુષાર્થ કરવાનો છે. બાપે જે કર્મ કરીને શીખવાડ્યા છે તે જ કરવાના છે. વિચાર સાગર મંથન કરી જ્ઞાનના પોઈન્ટ્સ અર્થાત મુદ્દાઓ કાઢવાના છે. બીજી પોઈન્ટ છે, સ્વયં સાથે પ્રતિજ્ઞા કરવાની છે કે અમે બાપની યાદમાં જ ભોજન ખાઈશું. તુમ્હી સે બેઠું તુમ્હી સે ખાઓ, આ વાયદો પાક્કો નિભાવવાનો છે. વરદાન છે, કર્મ અને સંબંધ બંનેમાં સ્વાર્થ ભાવથી મુક્ત રહેવા વાળા બાપ સમાન કર્માતીત ભવ. કર્મ અને સંબંધ બંનેમાં સ્વાર્થ ભાવથી મુક્ત રહેવા વાળા બાપ સમાન કર્માતીત ભવ. આપ બાળકોની સેવા છે બધાને મુક્ત બનાવવાની, તો બીજાઓને મુક્ત બનાવતા સ્વાર્થ સ્વયંને બંધનમાં બાંધી નહીં દેતા. જ્યારે હદના મારા મારાથી મુક્ત હશો ત્યારે અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરી શકશો. જે બાળકો લૌકિક અને અલૌકિક કર્મ અને સંબંધ બંનેમાં સ્વાર્થ ભાવથી મુક્ત છે તે જ બાપ સમાન કર્માતીત સ્થિતિનો અનુભવ કરી શકે છે. તો ચેક કરો, ક્યાં સુધી કર્મોના બંધનથી ન્યારા બન્યા છો? વ્યર્થ સ્વભાવ સંસ્કારના વશ થવાથી મુક્ત. સ્લોગન છે, જે સરળ ચિત્ત અને સહજ સ્વભાવ વાળા છે તે જ સહજ યોગી ભોળાનાથના પ્રિય છે. જે સરળ ચિત્ત અને સહજ સ્વભાવ વાળા છે તે જ સહજ યોગી ભોળાનાથના પ્રિય છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.